તારીખ 24/5/1994 શ્રી સમયસર ગાથા 200 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 188
સાર પરમાગન નિર્જરાધિકાર ગાથા 200 ગાથાનું મથાળું છે. આ રીતે સમ્યક દ્રષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે એમ હવેની ગાથામાં કહે છે. પૂર્વે કહ્યું તે રીતે, આ રીતે એટલે પૂર્વોક્ત રીતે, આગળ કહ્યું એ રીતે સમ્યક દ્રષ્ટિ સ્વરૂપને જાણતો એટલે હું એક જ્ઞાયક ભાવ છું એમ સ્વરૂપને જાણતો, અથવા પોતાને પોતાના જ્ઞાયક સ્વરૂપને નાયકપણે ઉપાસતો થકો, નાયકપણે ઉપાદેય કરતો થકો અને રાગને છોડતો થકો, એટલે કે રાગને હેય કરતો થકો, રાગથી દૂર થતો થકો, નિયમથી જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે. જ્ઞાન એટલે નાયકપણાનો અનુભવ, તે જ્ઞાન અને વૈરાગ્ય એટલે રાગ રસ રહિત પણ રાગથી ભિન્ન પણ એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે અહીંયા બાહ્ય ત્યાગ એમ નહીં, અમુક પદાર્થો છોડે કે ઘર છોડે કે વ્યવસાય છોડે એને અહીંયા વૈરાગ્ય નથી કયો. અહીંયા રાગથી ભિન્ન નાયક સ્વરૂપની ઉપાદેયતા છે એને અહીંયા ભિન્ન પડ્યો એને વૈરાગ્ય કહે છે. સ્વરૂપની ઉપાદેયતા પૂર્વક જે ભિન્નતા ઉત્પન્ન થઈ અંતરંગમાં એને અહીંયા વૈરાગ્ય કહેવામાં આવે છે. અને એ વૈરાગ્ય એટલા માટે એને વૈરાગ્ય એવું નામ આપ્યું કે રાગમાં રસ નથી, ત્યાં રાગનો રસ નથી, માટે એ વિષય ઉપર 200મી ગાથા આચાર્ય દેવ કહે છે. એવમ સમજિથિ અપાણમ મૂળદિ જાણગ સહાવમ ઉદયમ કમ વિભાવગમ ચ મુયદિમ તચ્છમ વ્યાણંતો. આત્માને પોતાને, આત્માને એટલે પોતાને નાયક સ્વભાવ જાણે છે અને તત્વને અર્થાત યથાર્થ સ્વરૂપને જાણતો થકો કર્મના વિભાગ રૂપ ઉદયને છોડે છે. એ રીતે યથાર્થ સ્વરૂપને જાણતો થકો કર્મના વિપાક રૂપ ઉદયને છોડે છે. છોડે છે એટલે ત્યાંથી વિમુખ થાય છે, કર્મના ઉદયના વિપાકથી વિમુખ થાય છે, પોતે ભિન્ન પડી જાય છે. મમત્વ તો છોડે છે પણ અનુભવમાં પોતાનો ભિન્ન અનુભવ કરે છે, પોતાને જ્ઞાયકપણે અનુભવ કરે છે અને કર્મના ઉદયને પરપણે અનુભવ કરે, પરપણે જાણે છે. અનુભવ કરવાનો તો પ્રશ્ન નથી પણ પરપણે જાણે છે. ટીકા. આ રીતે સમ્યક દ્રષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવ સ્વરૂપ સર્વભાવોથી વિવેક કરીને સંકોચ કિરણ એક નાયક ભાવ જેનો સ્વભાવ છે, એવું જે આત્માનું તત્વ તેને સારી રીતે જાણે છે. આ રીતે એટલે પૂર્વોક્ત રીતે એ ગાથાઓ ચાલી ગઈ આગળ. સામાન્યપણે અને વિશેષપણે, સામાન્યપણે એટલે આત્મા સિવાય બધો પર છે તે સામાન્ય, વિશેષપણે એટલે રાગ પણ પર છે, દ્વેષ પણ પર છે, ક્રોધ પણ પર છે, માન પણ પર છે, માયા પણ લોક પર છે, શરીર પણ પર છે, ઇન્દ્રિયો પણ પર છે. એ બધા 16 પદ લીધા ને ભાવાર્થમાં. એ વિશેષપણે પરભાવ સ્વરૂપ સર્વ ભાવોથી, પરભાવ સ્વરૂપ સર્વ ભાવોમાં દ્રવ્યો અને ભાવો બધું આવી જાય છે. પર દ્રવ્યો અને પરભાવો વિવેક કરીને, વિવેક કરવો એટલે ભિન્નતા કરવી, જુદા છે એને જુદા જાણવા, જુદા છે એને જુદા જાણીને જુદા જ અનુભવવા, એનું નામ વિવેક છે. જુદા હોવા છતાં એને તન્મય થઈને એક રૂપ પણ અનુભવવા કે જાણવા, તે અવિવેક છે. એમ એનો અર્થ થયો. આ વિવેક છે ને આ અવિવેક છે. સર્વ ભાવોથી ભિન્નતા કરીને, વિવેક કરીને, તંકોત્કીર્ણ એક નાયક ભાવ જેનો સ્વભાવ છે. કેવો લીધો? તંકોત્કીર્ણ એક નાયક ભાવ છે, એને ઉલ્લંઘન કરી ન શકાય એવો એક નાયક ભાવ છે આત્મા પોતે. એવું જે આત્માનું તત્વ, સ્વરૂપનું તત્વ તેને સારી રીતે જાણે છે, તન્મય થઈને જાણે છે. સારી રીતે જાણે છે એટલે તન્મય થઈને જાણે છે, તદરૂપ થઈને જાણે છે, વ્યાપી વ્યાપક ભાવે જાણે છે, વિદ્ય વેદક ભાવે જાણે છે. એ બધા લઈ લેવા. અને એ રીતે તત્વને જાણતો, અને એ રીતે એ પ્રકારે સ્વતત્વને એ રીતે જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ થઈ, આ ગ્રહણ ત્યાગની વિધિ થઈ, અસ્તિ નાસ્તિ થઈ, સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ, આ રીતે તત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નિપજવા યોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો, આ પ્રકારે ગ્રહણ ત્યાગ દ્વારા નિપચવા યોગ્ય વસ્તુત્વને વિસ્તારતો, એટલે એથી ઉત્પન્ન થવા યોગ્ય જે સ્વાનુભવ, તે સ્વાનુભવ અને સ્વસંવેદનનો વિસ્તાર કરતો, વિસ્તાર કરતો એટલે એને પ્રગાઢ કરતો, એમ લેવું. કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે, કર્મના ઉદયને છોડે છે. પણ કેવી રીતે છોડે છે? કે સ્વરૂપના ગ્રહણ પૂર્વક છોડે છે. આ રીતે ત્યાગનું મૂલ્યાંકન છે. ત્યાગ તો અન્ય મતિઓ કરે છે, જેમ જૈનના સાધુ ત્યાગ કરે છે એમ અન્ય મતિના સાધુ પણ ત્યાગ કરે છે. એ લોકો પણ જંગલમાં ચાલ્યા જાય છે, એ લોકો પણ નગ્ન દિગંબર અવસ્થામાં રહે છે અન્ય મતમાં પણ. પણ એ ત્યાગને યથાર્થ ત્યાગ ગણવામાં નથી આવતો. એટલા માટે એને યથાર્થ ત્યાગ નથી ગણવામાં આવતો કે એને ગ્રહણ શું કર્યું એના ઉપર આધાર છે. કોઈ એમ વિચારે કે હું સાધુ થયો છું માટે ત્યાગ કરવો મારે યોગ્ય છે, એવી સાધુ પર્યાયના અવલંબને ત્યાગ કરે તો પણ તે ત્યાગ યથાર્થ નથી. એ ત્યાગ યથાર્થ નથી. નાયક સ્વરૂપના અવલંબને ત્યાગ થાય એટલે કે સહેજે એનો અરુચિ અને ભિન્નપણું થઈને નિરસપણું આવે ત્યારે એને યથાર્થ ત્યાગ કહેવામાં આવે છે. જો કે ગુણસ્થાન અનુસારનો ત્યાગ તો એવો છે કે આત્મ સ્વરૂપમાં સ્થિરતા વધવાથી, સ્વરૂપમાં પરિણામોની સ્થિરતા વધવાથી વિતરાગતા વધી જાય છે. વિતરાગતા જેટલી વધે છે એટલો રાગનો અભાવ થાય છે. જે જે પ્રકારનો રાગ વિતરાગપણાને લઈને અભાવપણાને પામે એટલા વિકલ્પ ઉત્પન્ન થાય, બુદ્ધિપૂર્વકના એ પ્રકારના વિકલ્પ ઉત્પન્ન થાય, અને એ વિકલ્પ ઉત્પન્ન ન થાય એ પહેલાં એ પ્રકારના પદાર્થોને ગ્રહણ કરવાના નહીં ગ્રહણ કરવાની પ્રતિજ્ઞાનો એક વિકલ્પ આવી જાય, કેમ કે પહેલા વિકલ્પ પૂર્વક ગ્રહણ થતું હતું એટલે છોડ્યો પણ વિકલ્પ પૂર્વક, અને સ્વરૂપ સ્થિરતાને વિતરાગતા વધી, તેથી તે પદાર્થો વિશે ગ્રહણ કરવાનો વિકલ્પ ઉત્પન્ન નહીં થવાને લીધે એ પદાર્થોના ગ્રહણ કરવાની પ્રવૃત્તિ પણ જોવામાં આવતી નથી, એને ખરેખર ત્યાગ કહેવામાં આવે છે, બાકી ત્યાગ તે ત્યાગ નથી, આ યથાર્થ ત્યાગ છે, કેમ કે ત્યાં સ્વરૂપ ગ્રહણથી વિતરાગતા અને સ્વરૂપ સ્થિરતા ઉત્પન્ન થઈ છે, એ ત્યાગ તે સાચો ત્યાગ છે, બાકીનો ત્યાગ તે સાચો ત્યાગ નથી. કોઈ એમ વિચારે કે અમારું મનોબળ ઘણું દ્રઢ છે એટલે અમને હવે વિકલ્પ ઉત્પન્ન થતો જ નથી, અમે પછકાણ લઈ લીધા છે, પ્રતિજ્ઞા લઈ લીધી છે, માટે અમને વિકલ્પ ઉત્પન્ન થતો નથી, ભલે વિતરાગતા નથી, આત્માનો અનુભવ નથી, સ્વરૂપની સ્થિરતા નથી, પણ મનોબળ મજબૂત છે, માટે એ મજબૂત મનોબળને લઈને અમારો ત્યાગ યથાર્થ છે, તો પણ એ ત્યાગને યથાર્થપણે સ્વીકારવામાં આવ્યો નથી. મોક્ષ માર્ગમાં તો આ રીતે છે, એ પંચમ ગુણ સ્થાનથી શરૂ થાય છે, ક્યારથી? પંચમ ગુણ સ્થાનથી, એવા પ્રકારના વિકલ્પોના અભાવ થવાના અંશો ભિન્ન ભિન્ન પ્રકારના શરૂ થાય છે, એ ભિન્ન ભિન્ન પ્રકારને દર્શાવવા માટે 11 ભેદથી 11 પડીમાં પ્રતિમાકરણ કહેવામાં આવે છે, એને દેશ ત્યાગ અથવા અંશ ત્યાગ કહેવામાં આવે છે. ત્યાર પછી મુનિ દશા અંગીકાર કરે ત્યારે એને સર્વ ત્યાગ કહેવામાં આવે છે. પોતાના સ્વરૂપનું પ્રસિદ્ધિ છે, સ્વસંવેદન દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપની શુદ્ધિ પણ પ્રસિદ્ધિ છે, પ્રગટ થાય છે. અત્યારે જ ગ્રહણ કરવું, પછી ગ્રહણ કરવું એમ નહીં, પણ અત્યારે જ ગ્રહણ કરવું, એ ત્વરા શબ્દ, શીઘ્ર શબ્દ, ને એમાં મર્મ એવો છે કે જેને ઘણું કામ બાકી છે, કેટલું કામ બાકી છે, બહુ કામ બાકી હોય, ઘણા કામ બાકી હોય અને સમય થોડો હોય તો શું થાય પરિણામમાં? એકદમ ઉતાવળ આવે, આ એવી પરિસ્થિતિ ઊભી થાય છે, પ્રારંભથી જ એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે સ્વસ્વરૂપને ત્વરાથી ગ્રહણ કર, પરનો ત્વરાથી ત્યાગ કર, એ બધી ત્વરા શબ્દ, એક એકમાં ત્વરા શબ્દ લીધો છે, એક પ્રકારનો એક જુદો જ પ્રકાર ઉત્પન્ન થાય છે. શીઘ્રપણે પૂર્ણ થવાનો જે પ્રકાર ઊભો થાય છે એ પ્રકારનો એની અંદર નિર્દેશ છે, એટલે ગુરુદેવશ્રીએ એના ઉપર પ્રવચનો કર્યા છે. એનું કારણ એ છે કે આવી એક અસાધારણ પરિસ્થિતિ ઊભી થાય છે, એકદમ પરિપૂર્ણ થઈ જવું છે, પૂર્ણ થવામાં અત્યારે પૂર્ણ થવું હોય તો બીજો સમય જોતો નથી, એવી એક જે શીઘ્રતા આવે છે, એ પ્રકારની એક શીઘ્રતા, જલ્દી કામ કરવાની જે પરિસ્થિતિ ઊભી થાય છે, એવો એક સંવેગ છે એની અંદર, એક સંવેગ ઊભો થાય છે, પુરુષાર્થનો વેગ ઉત્પન્ન થાય છે, આત્મકલ્યાણ વિશેનો, એ જુદો જ પ્રકાર છે, એની ક્વોલિટી જુદી છે એમ બતાવું છું. સ્વરા શબ્દમાં એ વાત રહેલી છે કે આની ક્વોલિટી કોઈક જુદી છે, એને લઈને એ જીવ જે જે ઉપદેશ શ્રવણ કરે છે તે પોતાને પોતાની ભૂમિકા અનુસારના જે જે પ્રકારો છે તેના તરત ને તરત અમલીકરણમાં આવે છે, એનો અમલ કરવા લાગી જાય છે, કેમ કે એને ત્વરાથી કામ કરવું છે, એવો એક પ્રકાર ઊભો થાય છે, એ વાત ત્યાં દર્શાવે છે. સામાન્ય પણ એવું નથી બનતું,
ઉપદેશ
સિદ્ધાંત તો વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર પરિણામ થયું તે ત્યાં સિદ્ધાંત બોધ છે. સ્વ પર પદાર્થ ભિન્ન છે, કેમ કે ત્યાં સ્વ અને પર બે ના બોલ લીધા છે ને, દસ બોલ માં સ્વ પર, સ્વ તરફે અને પર તરફે બંને બોલ લીધા છે ને. તો સ્વ અને પર ભિન્ન છે એવું જે વસ્તુનું સ્વરૂપ છે તે વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર પરિણમન થવું તે સિદ્ધાંત બોધ છે. સિદ્ધાંત વસ્તુ સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે અને ઉપદેશ આત્માના કલ્યાણ અકલ્યાણ સાથે સંબંધ ધરાવે છે. તરાથી કલ્યાણ કરવું છે એ ઉપદેશ બોધ છે અને સ્વપરની ભિન્નતા છે એ સિદ્ધાંત બોધ છે. બંને નો ત્યાં અવિરોધપણું છે, ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ નું અવિરોધપણું છે. ઉપદેશ બોધ વગર સિદ્ધાંત બોધ પરિણમે નહીં અને સિદ્ધાંત બોધ વગર ઉપદેશ બોધ ટકી શકે નહીં, સ્થિરતા પામી શકે નહીં. આમ બંને બોધ એકબીજાના પૂરક છે. ક્યાં? એકબીજાના પૂરક છે. મુદ્દો એટલો છે કે ત્વરાથી કામ કરવું એવો એક આત્માર્થનો જે પ્રકાર છે એ પ્રકાર કોઈ જુદી જાતનો છે. એટલે એ દસ બોલ ને મહત્વ આપ્યો કૃપાળુદેવે. કૃપાળુદેવના દસ બોલ છે એ 17મા વર્ષ પહેલા લખાયેલા છે. ક્યારે લખાયેલા છે? લગભગ 16 વર્ષની એમની ઉંમર હશે ત્યારે, 15-16 વર્ષની ઉંમરે લખાયેલી વાત છે. અને ગુરુદેવ ના નિત્ય સ્મરણ નો વિષય હતો. પોતે જે નિત્ય સ્મરણ કરતા સ્વરૂપ ચિંતન માટે ઉઠે ને, 3 વાગે 4 વાગે સવારે ઉઠી જાય, એમને સ્વરૂપ ચિંતન માં જેટલો વિષય હતો, અમુક પરમાગમોના ગાથાઓ હતી, 47 શક્તિઓ હતી, એમાં આ 10 બોલ પણ એમના ચિંતન નો વિષય હતો. ઠીક. અને પ્રવચન કરતા એમ કહેતા, એમ કહ્યું છે, આપણે તો છપાઈ ગયા છે પ્રવચન, પ્રવચન નવનીત ભાગ પહેલો, કે આ 12 અંગનો સાર છે શ્રીમદના વચનોમાં. આ 12 અંગનો સાર છે તો એમાં 12 અંગનો સાર એવું કઈ વાત છે વિશેષતા વાળી કે એકદમ ત્વરાથી કામ કરવું છે એવો જે સંવેગ છે, એ જે મૂળ માંથી વાત ઉભી થઈ છે, એ પ્રકારની વાત જે મૂળ માંથી ઉભી થઈ છે એ ઠેક સુધી પહોંચાડી જશે, એને પૂર્ણતા સુધી પહોંચાડી જશે. માટે 12 અંગનો સાર છે, એટલા માટે 12 અંગનો સાર છે એ વાત કરી છે. 17મા તો સમ્યક દર્શન 24મા વર્ષે થયું. વિદ્વાનો ને તર્ક થાય એવું છે, બુદ્ધિવાળા માણસો ને સવાલ ઉભો થાય કે કૃપાળુદેવ ને સમ્યક દર્શન 24મા વર્ષે છે અને 15-16 વર્ષે 12 અંગનો સાર છે એવી વાત કેવી રીતે કરી. એ વાત માન્ય રાખવી કે ન રાખવી, હવે સમ્યક દર્શન પહેલાની વાત. તો કે આપણા ગુરુદેવે તો માન્ય રાખી છે, હવે આપણે રાખવી કે ન રાખવી એ પછીની વાત છે. ગુરુદેવ માન્ય રાખતા હોય તો મુમુક્ષુ એ સ્વચ્છંદ કરવા યોગ્ય નથી. એટલે કટકા કરવા એમને, તો પછી જ્ઞાની ના વચનો માં તમે એમ કેશો અમુક વાત માન્ય રાખવી ને અમુક વાત ન માન્ય રાખવી. એવો વિવેક આવ્યો એ આત્માને આવ્યો છે ને, એવો વિવેક ક્યાં આવ્યો છે? એ આત્માને એવો વિવેક આવ્યો છે જેને શીઘ્રપણે પૂર્ણ થવું છે એના ભાવમાં પૂર્ણ પર્યાય ગર્ભમાં આવી ગઈ છે, જન્મ પછી થશે એમ વાત છે. એટલી યોગ્યતા એમાં રહેલી છે અને તે યોગ્યતા આદરણીય છે, તે યોગ્યતા આદરણીય છે, એના આદરમાં પણ પોતાનું હિત સમાયેલું છે ને એના અનાદરમાં પોતાનું અહિત સમાયેલું છે, એમ લેવું જોઈએ. બીજનું બીજ છે, લાખો જીવોમાં કોઈ એક જીવને એવા એવા પ્રકારો ઉભા થાય છે અને એવા જીવો આગળ જતા જ્ઞાની થાય છે, માટે તે સમાદરણીય છે, એમ લેવું જોઈએ. એ રીતે ગ્રહણ ત્યાગ છે મોક્ષ માર્ગ ને વિશે. તેથી તે સમ્યક દ્રષ્ટિ નિયમ થી જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે એમ સિદ્ધ થયું. તેથી તે સમ્યક દ્રષ્ટિ જીવ નિયમ થી કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જીવ, તે સમ્યક દ્રષ્ટિ એટલે કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જીવ, એને સ્વરૂપ જ્ઞાન હોય છે અને રાગાથી રાગાદિથી અશુદ્ધિથી ભિન્નપણું પણ હોય છે. ત્યાં તો અશુદ્ધિનો અભાવ જ લીધો છે રાજમુલજીએ, તો વૈરાગ્યને અશુદ્ધિનો અભાવ માન લીધો છે. જ્ઞાનને સ્વરૂપભૂત પરિણમનનો સદભાવ લીધો છે. એક સિક્કાની બે બાજુ, સદભાવ શેનો થયો, અભાવ શેનો થયો, તો કે સ્વરૂપરૂપ પરિણામનો સદભાવ થયો અને અશુદ્ધિનો અભાવ થયો. સદભાવ થયો તે જ્ઞાન, અભાવ થયો તે વૈરાગ્ય. જાઓ, આ રીતે વ્યાખ્યા કરે છે. વૈરાગ્ય ભૂમિકા અનુસાર કેવો કેવો હોય, આત્માર્થીનો વૈરાગ્ય કેવો હોય, મોક્ષાર્થીનો, જ્ઞાનીનો વૈરાગ્ય કેવો હોય, પંચમ ગુણ સ્થાન વર્તે શ્રાવકનો વૈરાગ્ય કેવો હોય, મુનિરાજનો વૈરાગ્ય કેવો હોય, એ ગુણસ્થાન અનુસાર સમજવા યોગ્ય છે. ગુણસ્થાન પહેલું હોય ને મુનિ થઈને બેસે દીક્ષા લઈને, એમ કઈ મુનિ પણ આવતો નથી ને, એ વૈરાગ્યને સાચો વૈરાગ્ય પણ ગણવામાં આવતો નથી. ભાવાર્થ, જ્યારે પોતાને તો જ્ઞાયક ભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુલતા રૂપ દુઃખમય જાણે, ત્યારે જ્ઞાન રૂપ રહેવું અને પરભાવથી વિરાગતા એ બંને અવશ્ય હોય જ છે. શું ખુલાસો કર્યો શ્રીચંદજી પંડિતે, બહુ સારો ખુલાસો કર્યો પંડિતજીએ. પ્રયોજનને સાથે લીધું હવે સુખ દુઃખના. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય હોય છે, આપ નિયમથી કયો છો કે બધાને એમ જ હોય, પણ ઇન્દ્રો અને ચક્રવર્તીઓને વૈરાગ્ય હોય એવું જોવામાં આવતું નથી. ઠીક, ચક્રવર્તીને તો એટલો બધો વૈભવ છે, એટલા બધા પ્રસંગો છે એને, લડાઈના, લગ્ન વગેરેના, મને તો 96,000 રાણી છે, બે પાંચ દસ પંદર નથી, કેટલી 96,000 રાણીઓ છે. એને વૈરાગ્ય છે એ માનવું કેવી રીતે? નિયમથી હોય હોય ને હોય જ, નિયમથી હોય એમ કે છે. તો એ કેવી રીતે નિયમ એનો સાબિત થાય છે, એ નિયમ સાબિત કેવી રીતે થાય છે કે સુખ દુઃખના પ્રયોજનને વિચારતા એ નિયમ સિદ્ધ થાય છે? હું સારું પડખું સારું ખોયેલું છે આયા. હા, પંડિતજીએ ખોલ્યું છે, પંડિતજીએ ઘણી વાતો ખોલી છે. જયચંદજી પંડિતે સમયસારના અનેક ગાથાઓના ભાવાર્થમાં કેટલી વાતો ખોલી છે, જે બંને આચાર્યોએ ગાથા ટીકામાં નથી ખોલી એવી એવી વાતો ખોલી છે એમણે. એમ કેમ થતું હશે? આચાર્ય દેવ કરતા કઈ વધારે જ્ઞાન હશે પંડિતજીમાં? તર્ક થાય એવું છે, ચર્ચા કરવાનું કારણ એટલું છે કે બુદ્ધિવાળા માણસોને તર્ક થાય છે. આચાર્ય દેવ તો મહાન આચાર્ય દેવ હતા, આ નવી વાતો લખી, આવી બધી વાતો લખવાનું ક્યાં કારણ રહેશે? શું એમના કરતા કઈ વિશેષ વાત કરવી એ કઈ યોગ્ય છે? એટલા માટે તો ઘણા વાંચી જ જાય છે કે એના ઉપર ચર્ચા વિચારણા કરાય જ નહીં, એવી વિશેષ વાત કરવાનો આપણને અધિકાર નથી. શું પછી કૃપાળુદેવના પત્ર હોય કે કોઈ શાસ્ત્ર હોય, એમ નથી. આચાર્યદેવને જેટલો વિકલ્પ આવ્યો અને વાણીનો જેટલો યોગ હતો એટલું પાના ઉપર આવ્યું, ગ્રંથારૂઢ થયું, એટલે એમને એટલું જ જ્ઞાન હતું અને એથી વિશેષ જ્ઞાન એમને નહોતું એમ વિચારી શકાય નહીં. ઘણું વિશેષ જ્ઞાન હોય પણ બારમાં જેટલું પ્રસિદ્ધ થવા યોગ્ય હોય, ગ્રંથારૂપ થવા યોગ્ય હોય, એની જેટલી પર્યાય થવાની હોય એ પ્રમાણે થાય. ગુરુદેવે તો કેટલા ન્યાય ક્રમબદ્ધ શબ્દમાંથી ઘણા ન્યાય કાઢ્યા, અહીંયા તર્ક ન થાય. ગુરુદેવે આટલા બધા ન્યાય કાઢ્યા તો ત્યાં અમૃતચંદ્રાચાર્ય શું કરવાનો કાઢ્યા? ટીકાકાર આચાર્ય આચાર્ય દેવ કરતા કઈ વધારે જ્ઞાન ગણવું? એવી રીતે વિચારી શકાય નહીં. ઉપરના ગુણસ્થાન વાળા કરતા નીચેના ગુણસ્થાન વાળા કોઈ વિશેષ વાત કરે તો પણ એમાં કુતર્ક કરવો જોઈએ નહીં. એ કુતર્ક છે. શું છે એ? કુતર્ક છે. એવું કુતર્ક ન કરવો જોઈએ. એમના જ્ઞાનમાં એથી પણ ઘણું હોઈ શકે, પણ બહાર આવવું હોય એટલું એ કાળે આવે, વિકલ્પમાં આવવું એટલું વિકલ્પમાં આવે, વાણીમાં આવવું એટલું વાણીમાં આવે, લખાણમાં આવવું એટલું લખાણમાં આવે. એ વિશેષ વાત કરીને આચાર્ય દેવની વાતને વિરોધ કર્યો છે કે આચાર્ય દેવની વાતને પુષ્ટ કરી છે? શું કર્યું છે? જો આચાર્ય દેવની વાતને પુષ્ટ કરી હોય તો તે અનુમોદન કરવા યોગ્ય છે કે કુતર્ક કરવા યોગ્ય છે? અનુમોદન કરવું જોઈએ. એમને આચાર્ય દેવની વાણીમાં એવો ભાવ ભાસ્યો છે. શું છે એવો ભાવ ભાસ્યો છે? કુંદકુંદ આચાર્ય દેવે સૂત્ર લખ્યો, એ સૂત્ર ઉપર અમૃતચંદ્ર આચાર્ય દેવે ટીકા લખે, તો કુંદકુંદ આચાર્ય કરતા અમૃતચંદ્ર આચાર્ય કઈ વધારે સમજતા હતા અને વધારે જાણતા હતા એવો કુતર્ક થાય ખરો કે ન થાય? બરાબર. એ તો સૂત્ર કરતા આચાર્યના સૂત્ર ઉપર અને આચાર્ય ઉપર બહુમાન થયું ત્યારે ટીકા લખે છે. અને એ ટીકા લખતી વખતે પણ આત્મકલ્યાણને મુખ્ય રાખ્યો છે કે મારી પરિણતિની વિશુદ્ધતા થાઓ. આ ટીકા કરતા મારી પરિણતિની વિશુદ્ધતા થાઓ એવી ભાવના ભાવે છે. એટલે ઉપરપણાનું નીચેપણાનું ઊંચ નીચપણાની કલ્પના ત્યાં કર્તવ્ય નથી. એ બધો કુતર્ક છે. પછી હા, ગુરુદેવ ભેંસના ગાયને દુવાનું દ્રષ્ટાંત આપતા હતા કે સૂત્રની અંદર જે ભાવ પડ્યો હતો એ ભાવ ભાષ્યો અમૃતચંદ્રાચાર્યને, અને જેમ ગાયના આવમાંથી દૂધ કાઢે. ગુરુદેવ તો મલામીને વાત કરતા, પોતે તો ગામડામાં રહેલા કેવી રીતે દૂધ દોવું એ બધું જોયેલું નજર સામે. વર્ણન પણ તાદ્રશ્ય કરે, ખડું કરી દે, ત્યાં ચિત્ર ખડું કરી દે, દાખલો આપે એમાં આવી રીતે દૂધ દોવે. હા, ગાયના આંચળ છોલાય નહીં અને દૂધ બરાબર ખેંચી લે, અંગૂઠો આમ રાખે, આમ કરે, આમ કરે, બધું એક્શન કરીને દેખાડતા હતા. આવી રીતે દૂધ દોવે છે અને એમાંથી દૂધ જેટલું ભર્યું એટલું બહાર કાઢે. એમ સૂત્રમાં જેટલા ભાવ ભર્યા હતા એટલા આચાર્ય દેવ ખેંચીને બહાર કાઢે છે. એ ટીકામાંથી પણ વિશેષ ભાવ ભાસે છે. સમ્યક જ્ઞાન હોય એવા જ્ઞાનીઓને, એવા આગમ ને પરમાગમ વાંચતા વિશેષ ભાવ ભાસે. જાય એવો અભિપ્રાય હોય છે. શું કહે છે કે જ્યારે પોતાને તો નાયક ભાવ રૂપ જાણે એમ નહી, નાયક ભાવ રૂપ સુખમય જાણે. જેમ આત્મા જ્ઞાનમય છે તેમ જ આત્મા સુખમય છે. જેમ જ્ઞાનમય છે તેમ સુખમય છે. અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતા રૂપ અને દુઃખમય જાણે. એક સાથે સુખ અને દુઃખ બંને જાણે છે. પોતાના સ્વરૂપને સુખમય જાણે, ઉદય તરફ જતો જે આંશિક ભાવ એને દુઃખમય જાણે. હવે સુખ ને દુઃખ એક સાથે જ્યારે જ્યારે અનુભવમાં આવે ત્યારે સહજપણે પરિણામ કઈ બાજુ જાય? કે જે બાજુ સુખ હોય એ બાજુ જાય. આ ગરમી પડે છે, છાંયો પણ હોય, અડધા રસ્તા ઉપર છાંયો હોય ને અડધા રસ્તા ઉપર તડકો હોય, ધૂપ એટલે તડકો, હિન્દીમાં ધૂપ. માણસ છાંયે ચાલે કે તડકે ચાલે? છાંયે ચાલે, સ્વાભાવિક પણ છાંયે ચાલે છે. ઢોર પણ છાંયે બેસે છે, છાંયો ગુતીને બેસે કે નહીં, તડકે બેસે છે. 3 ઇંચમાં પણ ઢોર છે તો જીવ છે કે નહીં? પણ એ તો જીવનો સ્વભાવ શું? સુખ સુખ જોઈએ ને દુઃખ ન જોઈએ, આ જીવનો સ્વભાવ છે. પછી 3 ઇંચ જીવ હોય કે મનુષ્ય હોય, જીવ તો જીવ છે કે નહીં? આ કીડીઓ ચડે છે કે નહીં? ખાંડમાં, અનાજમાં, ખાવાની ચીજમાં કીડીઓ ચડે છે ને? કેવી રીતે ઉતરી જાય? કે શહેર ગરમ હોય એની જગ્યાએ મૂકો, થોડોક તડકો હોય એની બાજુમાં છાંયે મૂકો તો ઉતરીને ભાગવા માંડે. કેમ કે અહીંયા ગરમી એને લાગે, કોમળ શરીર છે, રવાના થઈ જશે. અથવા એને ન ગમતી હોય એવી ગંધ બાજુમાં મૂકો, બાજુમાં જ રાખો, નીકળી જશે. સુખ દુઃખ એ તો એક ખસવા માટેનો મુખ્ય મુદ્દો છે. સુખ બાજુ ખસવો અને દુઃખ થી હટવું બહુ સ્વાભાવિક છે, જીવ માટે બહુ સ્વાભાવિક છે. તેથી એમ થવાને લીધે ત્યારે જ્ઞાનરૂપ રહેવું, જ્ઞાનરૂપ રહેવું એટલે સુખરૂપ રહેવું, અને પ્રભાવથી વિરાગતા એટલે દુઃખથી હટવું, એવો પ્રકાર બંને, એવો એ બંને પ્રકાર અવશ્ય હોય હોય ને, હોય જ, ન હોય એવું બને નહીં. સુખ તરફ જવું ને દુઃખથી ખસવું એ જીવના સ્વભાવમાં છે. તો સમ્યક દ્રષ્ટિને પોતાનું જ્ઞાયક સ્વરૂપ સુખમય ભાસે છે, ઉદયના પરિણામ દુઃખમય ભાસે છે. ઉદયથી નિરસ થઈને ખસીને સ્વરૂપમાં આવવું એ પ્રકાર એના પરિણામમાં નિયમથી હોય હોય ને, હોય ન હોય એવું બને નહીં. એનું નામ જ્ઞાન વૈરાગ્યપણું છે. આ વાત પ્રગટ અનુભવ ગોચર છે. આ સુખ દુઃખ અનુભવનો વિષય હોવાથી આ વાત તો બધાને પ્રગટ અનુભવ ગોચર છે, અને લખનારને પોતાને પણ અનુભવ ગોચર છે. જે વાત અનુભવ પ્રત્યક્ષ અનુભવ ગોચર હોય એ વાતમાં તર્ક કુતર્ક લગાવવાની કોઈ જગ્યા નથી, અવકાશ નથી. એમાં શા માટે લગાવો? એને લોજિકથી સાબિત કરવાનો ક્યાં સવાલ ઉભો થાય છે? જે પ્રત્યક્ષ અનુભવનો વિષય છે એને લોજિકથી સાબિત કરવાનો ક્યાં પ્રશ્ન ઉભો થાય છે? કે એને ન્યાય આપીને સાબિત કરો, એ તો પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. થાય ને તેને જ્ઞાન ચિત્તમાં, ત્યાં ચિત્તે કે અભિપ્રાય છે. અભિપ્રાયમાં પરદ્રવ્યમાં સુખ છે એવું જ્યાં સુધી હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. અભિપ્રાયમાં એમ હોય કે ક્યાંય પરદ્રવ્યમાં સુખ નથી માટે તે હે છે, ઠીક છે કે ત્યાગ કરવા યોગ્ય છે કહો, અથવા એનો રાગ છોડવા યોગ્ય છે એમ કહો, એવું જ્યાં સુધી અભિપ્રાયમાં ન હોય ત્યાં સુધી કોઈને જ્ઞાન થાય નહીં. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. હવે એવું કઈ વિચારે વિના સીધો ત્યાગ વૈરાગ કરીને સીધો ત્યાગ કરી નાખે અને વૈરાગ ગણીને મારે તો વૈરાગ છે હવે, ચાલો આ ન જોઈએ ને આ ન જોઈએ, અટકે ત્યાગ વિરાગમાં તે ભૂલે નિજ ભાન. એક પદની અંદર બે વાત પૂરેપૂરી કરી નાખે છે. સામર્થ્ય કેટલું છે? પ્રતિપાદનનું સામર્થ્ય ઘણું છે. એવું એવું જ્ઞાન વૈરાગ્ય જે સમ્યક દ્રષ્ટિનું ચિહ્ન છે, એ પ્રકારનું જે જ્ઞાન વૈરાગ્ય છે એ સમ્યક દ્રષ્ટિનું ચિહ્ન છે, સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે, અથવા સમ્યક દ્રષ્ટિનું એવું સ્વરૂપ છે. જે જીવ પરદ્રવ્યમાં આસક્ત ને રાગી છે સુખ બુદ્ધિ એ કરીને, શું જે જીવ સુખ બુદ્ધિ એ કરીને શું પરદ્રવ્યમાં આસક્ત છે, પરદ્રવ્યમાં રાગી છે અને સમ્યક દ્રષ્ટિપણાનું અભિમાન કરે છે, સમય દ્રષ્ટિ છે ને, પણ આવું બધું વાંચી સાંભળીને, નિર્દ્રાધિકાર ની ગાથાઓ વાંચી સાંભળીને હું સમ્યક દ્રષ્ટિ છું એવું અભિમાન કરે છે. જોકે સમ્યક દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિપણા નું અભિમાન હોતો નથી. પૂજ્ય બહેનશ્રીએ બહુ સ્પષ્ટ કર્યું છે એ વિષયમાં. શું એવું સ્પષ્ટ કર્યું છે કે સમ્યક દ્રષ્ટિ પોતાને સ્વરૂપ અપેક્ષાએ સિદ્ધ સમાન ત્રણ લોક નો નાથ જાણે છે કે હું આ જગત માં સર્વોત્કૃષ્ટ મારું સ્વરૂપ છે, ત્રણ લોક નો હું નાથ છું. પર્યાય અપેક્ષાએ પોતાને પામર જાણે છે, એ તો મુનિરાજ ની પણ એવી જ વાત લીધી છે. પર્યાય અપેક્ષાએ પોતાને પામર, ક્યાં જીનેન્દ્ર પરમાત્મા, કેવળ જ્ઞાની સિદ્ધ ભગવાન, હરિયન ભગવાન, ક્યાં મારી દશા, મારું કોઈ ઠેકાણું નથી. અથવા આવું સિદ્ધ સ્વરૂપ મારા જ્ઞાનમાં ને અનુભવમાં હોવા છતાં આ દશામાં આવી પામરતા ક્યાં? એ પર પ્રત્યેના પરિણામ આંશિકપણે જાય છે એને પામરતા અને દીનતા ગણીને એનો નિષેધ આવે છે. એટલે સમ્યક દ્રષ્ટિને અભિમાન હોતો નથી. અભિમાન તો પર્યાય દ્રષ્ટિપણામાં આવે છે, દ્રવ્ય દ્રષ્ટિ હોય એને અભિમાન આવે નહીં. આ સીધી વાત છે. ઘણા પૂછે છે, જ્ઞાની હોય, ઘણા શાસ્ત્રો વાંચ્યા પછી એનું જ્ઞાન ઘણું વધી જાય તો એને જ્ઞાન મદ ચડે કે ન ચડે? મદ એટલે અભિમાન. આ શરીર મદ, ધન ધન મદ, એમ 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 જ્ઞાન મદ, મદ આઠ પ્રકારના મદ લીધા છે કે નહીં? હે, તો જ્ઞાનીને જ્ઞાન મદ થાય કે ન થાય? કે કોઈ દિવસ ન થાય. કેમ કે પર્યાય અપેક્ષાએ તે પોતાને પામર જાણે છે અને સ્વરૂપ અપેક્ષાએ પોતાને સર્વોત્કૃષ્ટ માને છે. આમ એક સાથે બે વાત છે એના પરિણામમાં. દ્રષ્ટિ એકલી દ્રવ્ય ઉપર છે, જ્ઞાનમાં બે વાત છે. પર્યાયનું જ્ઞાન કઈ છૂટતું નથી. એવા સમ્યક દ્રષ્ટિ નથી, છતાં સમ્યક દ્રષ્ટિપણાનું જેને જે અભિમાન કરે છે, આનંદના લક્ષે મદ થતો નથી એમને. અને પણ એમ કે મને આનંદ આવ્યો, હવે હું સુખી થઈ ગયો, એવો પર્યાયનો અહંભાવ આવે ને, એવો અહંભાવ પર્યાયમાં ન આવે. અહંભાવ તો દ્રવ્યમાં જ આવે અને પર્યાય દ્રવ્યથી અનંતમાં ભાગે છે. પછી આનંદ ની હોય કે જ્ઞાન ની હોય, સાધક દશામાં તો અનંતમાં ભાગની છે. બારમા ગુણ સ્થાન સુધી, તેરમા ગુણ સ્થાને અનંત પણ ઉપરક્ત છે, ત્યાં સુધી અલ્પ પરિણામ છે. એવું સમ્યક દ્રષ્ટિપણાનું અભિમાન કરે છે, તે સમ્યક દ્રષ્ટિ છે જ નહીં. એવા અભિમાની જુઓ પર્યાયના આશરે પોતાનું અભિમાન જેને વર્તે એ સમ્યક દ્રષ્ટિ છે જ નહીં. વૃથા અભિમાન કરે છે, મિથ્યા અભિમાન. વૃથા એટલે મિથ્યા અભિમાન કરે છે. અથવા તો સમ્યક દ્રષ્ટિને માન અપમાનની કલ્પના વિલય પામી ગઈ છે. કેમ વિલય પામી ગઈ છે? કે સર્વ જીવ છે સિદ્ધ સમ, દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી છે, એની સાથે બીજા જીવોને પણ કઈ રીતે જાણે છે? કે અમે તો બધાને સિદ્ધપણે જાણીએ છીએ. પછી ઊંચ નીચપણાની કલ્પના રહેતી નથી. પર્યાયનું જ્ઞાન થાય છે, કોઈ હીણો છે, કોઈ આગળ છે, બીજું છે, પણ એ ગૌણ રાખે છે. બીજાની પર્યાયને પણ એ ગૌણ રાખે છે, બીજાના દ્રવ્યને મુખ્ય કરે છે. પોતાની પર્યાય કેમ કે પોતાની પર્યાયને ગૌણ રાખીને પોતાના દ્રવ્યને મુખ્ય કરે છે. માટે એ પછી પરિણમનની એ રીત થઈ ગઈ છે, અથવા એવું પરિણમનશીલ પણ પ્રગટ કર્યું છે કે દ્રવ્યની જ મુખ્યતા રહે અને પર્યાયની મુખ્યતા બીજા જીવની નહીં, પૂદગળમાં પણ. શું રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માયના પૂદગળ એક સ્વભાવ જો. એ બધા પૂદગળ સામાન્ય છે, પૂદગળ એ દ્રવ્ય છે જેની દ્રવ્ય દ્રષ્ટિ થઈ ત્યાં. અને આ એક સામાન્ય રજકણ છે, અને આ વૈમાનિક દેવની રિદ્ધિવાળા રજકણો છે, અને આ સામાન્ય વિષ્ઠાના રજકણો છે. એ બધી પર્યાય ઉગમ થઈ જાય છે. રજકણ કે રિદ્ધિ એ પૂતગળ સામાન્ય દ્રવ્ય સ્વભાવે જોવે છે. પર્યાય ની મુખ્યતા કરે તો મોહ થયા વિના રહે નહીં. દ્રવ્ય ની મુખ્યતામાં મોહ નો ક્ષય થયા વિના રહે નહીં, નિર્મોહપણું થયા વિના રહે નહીં. આ સિદ્ધાંત છે. આમ તો જીવને મોહ મટાડવો ઘણો કઠણ છે. શું સંસારમાં પરિભ્રમણ કરતા એવા આ જીવને મોહ મટાડવો સહેલો નથી. પણ જો દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરે તો એક ફટકે મોહ ચાલ્યો જાય. કેમ કે પર્યાય દ્રષ્ટિમાં જ વ્યામોહ થાય છે, બીજી રીતે વ્યામોહ થતો નથી. આ નિયમ છે પરિણામનો. ઘણું વર્ણન કર્યું છે નાટક સમયસાર માં. આ લિખા છે કળશ ઉપર ના બધા પદો, પણ કોઈ કોઈ એક કળશ ઉપર ઘણા પદો લખ્યા છે, અને કળશ માં છે એથી ઘણી વિશેષ વાતો લખી છે. અને એ વાતો લખવાની સ્ફૂર્ણા એમને રાજમલજીના કળશ ટીકા ઉપરથી થઈ છે. રચના પોતાની સ્વતંત્ર અને મૌલિક છે બંનેની, પણ ઘણું લખ્યું છે. અનુભવ દશા વર્ણન આ સ્વભાગભાઈને છેલ્લા પત્રોમાં લખ્યો ને, પરમ પુરુષ દશા વર્ણન, અનુભવ દશા વર્ણન, એમાં બધા આ પદ નાખ્યા છે. સમ્યક દ્રષ્ટિના કેમ એ વખતે એ પદ નાખ્યા? એ વખતે એ પદ કેમ નાખ્યા પત્ર ની અંદર? એમની એ દશા થઈ છે. જો પરમ પુરુષ ની આવી દશા હોય, તમારી દશા આવી હોય, અનુભવ દશા આવી હોય, તમારી દશા છે આવી, જુઓ મેળવી લ્યો. છેલ્લા જે વરણ પથારી હતા છેલ્લા દિવસોમાં આ પત્ર ની અંદર બથાળે આ પદ નાખ્યા છે. એવા અર્થનું કળશ રૂપ કાવ્ય હવે કહે છે. આમ કહેવાનું આચાર્ય મહારાજને કારણ છે કે વાત એવી રીતે સ્થાપી છે કે સમ્યક દ્રષ્ટિનો ભોગ નિર્જરાનો હેતુ છે. ત્યારે ભોગ ભોગની રુચિ અને સુખબુદ્ધિ વાળા જીવોને એમ થાય કે આ તો ચાલો ફાવતું મળ્યું આપણને, જોતું તું ને વૈદે કીધું તમે લાડવો ખાઓ ભાઈ, તમારે લાડવો ખાવાની જરૂર છે તો કોઈ એક ખાતા તમે ત્રણ ખાશો, એના જેવું છે. એટલા માટે આ વાત કરી નથી. એ સ્વચ્છંદ ન થાય આવી વાત નો સ્વાધ્યાય કરનારને, આ ગ્રંથોનો અને આ ગાથાઓનો સ્વાધ્યાય કરનારને સ્વચ્છંદ ન થાય એના માટે એના માટે લાલ બત્તી મૂકી છે. ઉપદેશ તો બધા પરખેથી આવે ને. એમાં નીચી લિખી એક ગાથા કી આત્મખ્યાતિ સંસ્કૃત ઓર હિન્દી ટીકા ઉપલબ્ધ નહીં હૈ, ઇસલિયે નહીં છાપી ગઈ. તાત્પર્યવૃત્તિ ટીકા મિલતી હૈ, છાપી હૈ. તાત્પર્યવૃત્તિ ટીકા છે. કહો એ સતુજણ હવદી વિવેહ કમોદય ફલ વિભાગો પરદવાણો ઓગોણ દુ દેહો હવદી અણાણી. किसी ने सम्यक दृष्टि से प्रश्न किया था, किया गाथा में किसी ने सम्यक दृष्टि से प्रश्न किया कि यह जो नाना कर्मों के उदय से फल विपाक होता है वो तेरा स्वरूप क्यों नहीं है? तेरा स्वरूप यह क्यों नहीं है? तू क्यों अपना स्वरूप नहीं जानता, नहीं अनुभव करता? तो उसका उत्तर यह है कि निर्विकार परम आह्लाद स्वरूप शुद्ध आत्म द्रव्य से वे कर्म विपाक भिन्न है, इसलिए वे मेरे स्वरूप नहीं है. मारो स्वरूप केवु छे कि निर्विकार परम आह्लाद आनंद स्वरूप छे, मारो शुद्ध आत्म द्रव्य छे. एनाथी तो आ दुखमय विरुद्ध जातना परिणाम छे. जराय मेल खाता नहीं, मेल तो खाता नहीं, विरुद्ध पड़े छे. મારા પરમાનંદ સ્વરૂપ થી એ વિરુદ્ધ પડે છે, શુદ્ધ સ્વરૂપ થી વિરુદ્ધ અશુદ્ધ છે. ઇસલિયે વે મેરે સ્વરૂપ નહીં હૈ. યહી નહીં किंतु यह जो मेरा देह शरीर है वह भी अज्ञानी होने के कारण ज्ञान स्वरूपी मुझसे सर्वथा भिन्न है। कर्म नो उदय नो विपाक तो तद्दन विरुद्ध है, पर आ शरीर कर्मफल रूपे आ जे शरीर छे ये पण ज्ञान विना नु छे, एना मां कोई ज्ञान नथी। त्यारे हूँ तो ज्ञान स्वरूपी छु एम लेवू छे, माटे सर्वथा ये मारथी भिन्न छे। गाथा बतारे छे पछी तो आगळ नी गाथा छे। એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, એટલે કે એ વિષય ઉપર અહીંયા એક કળશની રચના કરી છે આચાર્ય દેવે, એના ઉપર ઘણું સ્પષ્ટીકરણ જયચંદજી આપ્યું છે વિસ્તારથી। 137 કળશ છે, એના ઉપર વિસ્તાર ઘણો છે જયચંદજીનો। સમ્યક દ્રષ્ટિ સ્વયં અહમ જાતુ બંધો નમે સ્યાત સમ્યક્ત્વ રિક્તા ખાલી, સમ્યક્ત્વ થી ખાલી છે, રિક્ત છે એટલે ખાલી છે। શ્લોકાર્થ अयम अहम स्वयं सम्यक दृष्टि ही मे जातो बंध न स्यात। आ हूँ पोते सम्यक दृष्टि छु, कौन सम्यक दृष्टि नहीं एम कहे छे, अखना कहता फरे छे ने सो के हमने सम्यक दर्शन थी गयु छे, भाई सम्यक दर्शन थियो हो ये कहता फरे नहीं। ગડબડ ચાલે છે ને બધી, આ એક કળશ એના ઉપર છે એટલા માટે તો વિસ્તાર કર્યો છે જયચંદજી, એના ઉપર વિસ્તાર કર્યો છે, બહુ ખુલ્યું છે। આ હું પોતે સમ્યક દ્રષ્ટિ છું, મને કદી બંધ થતો નથી, કેમ કે હું સમ્યક દ્રષ્ટિ છું ને શાસ્ત્રમાં ના પાડી છે, શાસ્ત્રમાં સમ્યક દ્રષ્ટિને બંધ નથી એવી ચોખ્ખી વાત લખી છે। સમયસારમાં તો ઠેકાણે ઠેકાણે એ વાત લખી છે કે સમ્યક દ્રષ્ટિ બંધાતો નથી, અને નિર્દ્રાધિકાર તો ખાસ એના ઉપર છે, તો કે નિર્દ્રાધિકારમાં પણ બીજી વાતો લખી છે, એટલી જ નથી લખી બીજી પણ લખી છે, એ ખોલી છે વાત। શાસ્ત્રના આધારથી એ પણ સાચો આધાર નથી, શાસ્ત્ર નો આધાર પણ સાચો નથી, અને શું આ હું પોતે સમ્યક દ્રષ્ટિ છું, મને કદી બંધ થતો નથી, કારણ કે શાસ્ત્રમાં સમ્યક દ્રષ્ટિને બંધ કયો નથી, આ તો શાસ્ત્ર વચન છે એમ માનીને, શું એમ માનીને એટલે એમ કલ્પના કરીને, માન્યતાની એવી માન્યતાની કલ્પના કરીને, જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત થયું છે, શું એવો સમ્યક દ્રષ્ટિપણાનો ગર્વ ને અભિમાન કરે છે, એવા રાગી જીવો, શું એવા રાગી જીવો, રાગી જીવો એટલે પરદ્રવ્ય પ્રત્યે રાગ દ્વેષ મોહ ભાવ વાળા જીવો, ભલે માવર્તાદી નું આચરણ કરો, રાગી હોય પણ બારમા વૈરાગ એટલો હોય કે મુનિ દીક્ષા લીધી હોય, માવ્રત કોણ કરે, મુનિ દીક્ષા લે માવ્રત નું આચરણ કરે, તો કે ભલે અંદરમાં મોહ રાગ દ્વેષ હોય ને બારમાં દીક્ષા લઈ લીધી હોય, શું અને માવ્રતાદી નું પાલન કરતા હોય, તથા સમિતિનું ઉત્કૃષ્ટતાથી આલંબન કરો, આચરણ તો સમિતિ પરતામ એમ દીધું છે ને, શું આલંબન તામ સમિતિ પરતામ, સમિતિમાંથી માવ્રત પહેલા લઈ લીધું છે, આચરણ તો માથે ભલે માવ્રત આદિ નું આચરણ કરો તથા સમિતિનું ઉત્કૃષ્ટતાથી આલંબન કરો, કેમ કે માવ્રત પૂર્વક જ સમિતિ ગુપ્તી હોય, માવ્રત નો એને સમિતિ ગુપ્તી નો સવાલ નથી રહેતો, તો પણ તેવો પાપી છે. મુનિ દીક્ષા લીધા પછી એને પાપી કીધા. શું કીધું? મિથ્યાત્મનું માન પાપ. 18 સ્થાનક માં કેનું મોટું પાપ છે? મિથ્યાત્મનું માન પાપ છે. તો પણ તેવો પાપી મિથ્યા દ્રષ્ટિ છે, કારણ કે આત્મા અને અનાત્માના જ્ઞાન થી રહિત હોવાથી તેઓ સમ્યક્ત્વ થી રહિત છે. સમ્યક્ત્વ રિક્તાઃ, કેમ કે તેમને આત્મા અને અનાત્માનો વિવેક નથી. આ હું જ્ઞાયક સ્વરૂપી આત્મા છું અને મારા સિવાય બધા દ્રવ્ય ભાવો તે અનાત્મા છે, ભિન્ન છે, ઉપાદેય નથી. ભિન્ન છે એનો અર્થ એ છે કે ઉપાદેય નથી. એવું જેને વિવેક નથી એવા ભેદ જ્ઞાન અને વિવેક જ્ઞાન રહી છે તેવું સમ્યક્ત્વથી રહી છે અને તેને મિથ્યાત્મનું મોટું પાપ. સમિતિ ગુપ્તિનું પાલન હોવા છતાં, મહાવ્રતનું પાલન હોવા છતાં ચાલુ ને ચાલુ છે. મિથ્યાત્વ દશામાં જે આશ્રવ થાય એ બધા આશ્રવ એને ચાલુ છે અનંતાનુબંધીના. પણ કે 12માં નિવૃત્તિ આટલી બધી લીધી ને, ગુરુદેવ તો બહુ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત લેતા. રાજપાટ ને રાણીઓ છોડીને એમ કે શું અને ત્યાગી થઈ ગયો હોય, નિવૃત્ત થયો કે નથી થયો? તો કે જરાય નિવૃત્ત થયો નથી એમ કે શું? જરાય નિવૃત્ત થયો નથી. આચાર્ય મહારાજે લીધો છે. શું મૂળ માં એ વાત છે? એ તો અદ્યાપી પાપા, હજી પણ પાપી છે. અદ્યાપી એટલે હજી પણ પાપી છે. આચાર્ય મહારાજ ને કઈ કસાય થઈ ગયો હશે? અત્યંત કરુણા થી કહ્યું એમ છે. કરુણા ની અત્યંત કરુણા છે. આચાર્ય દેવ મુનિ મહારાજ સંત હોય છે એ અનંત કરુણાના ધારક હોય છે. એકેન્દ્રીય જીવની પણ એને કરુણા વર્તે છે. ત્યારે આ તો ઉપદેશ તો સંઘની પંચેન્દ્રિયને હોય છે. અસંઘની સુધી ઉપદેશનો કોઈ વ્યવહાર નથી હોતો. સંઘની મનવાળા પ્રાણીનો ઉપદેશ છે. કરુણાથી કહે છે, કોઈ રીતે બચે. કડક કહે તો પણ કરુણાથી. આ પણ કોઈ બાળકને કોઈએ ઝેર નાખેલી મીઠાઈ આપી હોય અને એની માને ખબર પડી જાય તો એમ નાખી દે ને, નાખી દે, નથી ખાવાનું તારે એમ કે. બાળક એમ કે નહીં, મારે તો ખાવું છે. થપ્પડ મારીને લઈ લે. શું કરે? એક ચમાટ લગાવી હાથમાંથી પાડી દે. એને એની મારે બચાવવાનો ભાવ છે કે મારવાનો ભાવ છે? એને બચાવવાનો ભાવ છે. એમ આ ગુરુ છે એ તો મા બાપના ઠેકાણે છે. ગુરુ છે એને બચાવે છે, જીવને સંસારમાં ડૂબતો બચાવે છે. પણ એ ડૂબતો બચે એને ભાન થાય. જે ડૂબું હું ડૂબું છું એની જ ખબર ન હોય એને તર્ક વિતર્ક થાય કે આવો કઠોર શબ્દ ને આવી રીતે કેમ આમ કસાઈથી કાંઈથી બોલાઈ ગયો છે, લખાઈ ગયો છે, એવું કાંઈ છે નહીં. નહીં મુનિઓના વચનમાં અથવા જ્ઞાનીના વચનમાં કઠોરપણું ન હોય, એ તો મધુર ભાષા હોય, મધુર વાણી બોલે. તો આ બધું ક્યાંથી આવ્યું? જરૂર લાગે ત્યાં કઠોરતા પણ નો પ્રયોગ પણ થાય છે. પશુ નથી કીધા? 14 કળશમાં પશુ શબ્દ કીધો છે કે જે શાસ્ત્ર વાંચીને ઊંધો અર્થ કાઢે છે, એકાંત કરે છે ને 14 કળશના. એકાંત મટાડવા માટે અનેકાંત નું પ્રકરણ ચાલ્યું છે 14માં. તો આવો એકાંત કરનાર પશુ છે. પશુ છે એમ કરીને એને પશુ ગતિમાં જતો રોકે છે અને નહીં માને તો પશુ થઈ જશે, જાય નિગુજમાં. ત્રીજ ગતિમાં ચાલ્યો જશે. કરુણા છે એમાં કઈ બીજી વાત નથી.